તારીખ 19/6/1992 શ્રી સમયસર ગાથા 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 22.
એવો ઉઠાયો છે કે પરમાર્થનો ઉપદેશ કરવા યોગ્ય છે તો પછી વ્યવહાર ગૌણ કરવા યોગ્ય છે તો એનો ઉપદેશ શા માટે કરો? કોઈ એમ પણ સમજી લે કે વ્યવહારનો ઉપદેશ કર્યો છે માટે વ્યવહાર પણ અંગીકાર કરવા યોગ્ય છે? જ્ઞાનીઓ પણ વ્યવહાર આચરતા જોવામાં આવે છે અને વ્યવહારનો ઉપદેશ પણ છે. ભૂલમાં પડવા જેવું થાય છે બધા કેવી રીતે સમજે કે પરમાર્થ જ અંગીકાર કરવા યોગ્ય છે? ત્યારે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં યથાર્થપણે હોવા યોગ્ય છે અને તે સ્વસ્થાનમાં જે વ્યવહાર છે એનું સ્થાપન પણ ન્યાય સંપન્ન છે અને એ વિના પરમાર્થ સુધી પહોંચવાનો બીજો કોઈ ઉપાય પણ છે નહીં. એવી પરિસ્થિતિ જોઈને વ્યવહાર પથમાં આવીને જ્ઞાનીઓએ આચાર્યોએ પણ વ્યવહારનું પ્રતિપાદન કર્યું છે. એક મલેચ્છની ભાષાના દ્રષ્ટાંતે એ વિશે સમજાવે છે. જેમ કોઈ મલેચ્છને કોઈ બ્રાહ્મણ સ્વસ્તિ એવો શબ્દ કહે છે, સ્વસ્તિ સંસ્કૃત શબ્દ છે, સ્વ એટલે પોતે અને અસ્તિ એટલે હૈયાતી રહેવી, હૈયાતી તું સદાય રહે, સદાય તારું કલ્યાણ હો, એવું સ્વસ્તિનો અર્થ છે. જેમ કોઈ મલેચ્છને કોઈ બ્રાહ્મણ સ્વસ્તિ એવો શબ્દ કહે છે ત્યારે તે મલેચ્છ એ શબ્દના વાચ્ય વાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતા બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે. એ મલેચ્છ છે એને અર્થ સ્વસ્તિનો એ શબ્દનો અર્થ અને ભાવ નથી સમજતો, એ શું કહેવા માગે છે. એટલું તો જરૂર સમજે છે કે આ માણસ કોઈ ગુસ્સામાં મારી સાથે વાત કરતો નથી, આ માણસ કોઈ દ્વેષથી મારી સાથે વાત કરતો નથી. મને ભાષા નથી સમજાતી પણ એનો ભાવ સમજાય છે કે કાંઈક એ મને કહેવા માગે છે, એ મારી ફેવરનું મારી અનુકૂળતાની વાત કરવા માંગે છે, મને પ્રતિકૂળ થવાની વાત કરવા માંગતો નથી. પણ એ શું કહેવા માંગે છે એની જિજ્ઞાસા એને ઉત્પન્ન થાય છે. નથી સમજતો ત્યારે શું થાય છે, એને જિજ્ઞાસામાં આવે છે. ટક ટક જોઈ રહ્યું એનો અર્થ શું? જિજ્ઞાસામાં આવી જાય છે, આ શું કહેવા માંગે છે, શું કહેતા હશે, આ કાંઈક મારા માટે સારી વાત કરવા માંગે છે પણ શું વાત કરવા માંગે છે, કેવી વાત કરવા માંગે છે? ત્યારે તે મલેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતા બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ જ રહીએ છે. મેંઢાની જેમ એટલે જેમ ઘેટું જોઈ રહીએ, કેમ કે એને સમજાતું નથી, ઘેટાનો સૂક્ષ્મ નથી, આનો પણ ભાષાનો સક્ષમ નથી, એટલે આંખો ફાડીને ટકટક જોઈ રહી છે, એટલો વાત લીધી છે. યો અનિમેષ ઉન્મિષિત ચક્ષુ પ્રેક્ષત ઇવ, એવા શબ્દો પડ્યા છે. અનિમેષ એટલે આંખો પટપટાવ્યા વગર, ઉન્મેષિત ખોલીને આંખો ફાડીને, આપણે ગુજરાતીમાં આંખો ફાડીને કહીએ, આંખો ખોલીને એ જોઈ રહી છે. પ્રેક્ષત એવો જોયા જ કરે છે. આ શું કહે છે, શું કહે છે? પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મલેચ્છની ભાષા એ બંનેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મલેચ્છ ભાષા બોલીને તેને સમજાવે છે, એ બંનેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ, દુભાષ્ય જેને આપણે કહીએ છીએ, કે જે બ્રાહ્મણની ભાષા પણ જાણે અને જે મલેચ્છની ભાષા જાણે, એ બંનેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મલેચ્છ ભાષા બોલીને તેને સમજાવે છે. એની ભાષામાં એને કહે છે કે સ્વસ્તિ શબ્દનો અર્થ તારું અવિનાશી કલ્યાણ થાવ, શાશ્વત કલ્યાણ થાવ. અત્યારે તારું ભલું થાવ એમ નહીં, સદાય તારું ભલું થાવ, એવી ભાવના છે. સ્વસ્તિમાં સદાય તારું ભલું થાવ. આ બ્રાહ્મણ તો અત્યારે પરિસ્થિતિ નથી, પણ પેલા જયારે આ ભિક્ષા માટે બ્રાહ્મણો નીકળે લોટ માગવા માટે, ત્યારે સ્વસ્તિ શબ્દ વાપરે. ઘરે આવીને ઉભર જઈએ ત્યારે બ્રાહ્મણ આવ્યો છે, ખબર શું પડે અંદર કોઈ હોય ને ઘરમાં, સ્વસ્તિ એમ બોલે એટલે ખબર પડે કે બ્રાહ્મણ આવ્યા છે, લોટ લઈને આપી દે. સ્વસ્તિ શબ્દ બ્રાહ્મણો બહુ ઉપયોગી શબ્દ છે વ્યવહારમાં. તેને સમજાવે છે કે સ્વસ્તિ શબ્દનો અર્થ તારું અવિનાશી કલ્યાણ થાવ એવો છે, ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય છે, હર્ષાશ્રુ આવી જાય છે. અરે આ માણસ આટલું બધું મારું ભલું ઈચ્છે છે, શાશ્વત એટલે અનંતકાળ સુધી મારું ભલું થાય એવી ભાવના મારા પ્રત્યે રાખે છે, એકદમ એને આનંદના આંસુ આવી જાય છે. અમંદ આનંદમય અશ્રુ જલ જલ લોચન પાત્રસ તત્ પ્રતિપાદ્યતે, આનંદમય આંસુથી જેનું, આંસુના જળથી જેનું લોચન રૂપી પાત્ર ભરાઈ જાય છે, ઉભરાઈ જાય છે, એવો અર્થ નીકળે છે. તારું અવિનાશી કલ્યાણ થાવ એવો છે, ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય છે એવો તે મળે છે, એ સ્વસ્તિ શબ્દનો અર્થ સમજી જાય છે. જ્યારે એને એની ભાષામાં કહે છે ત્યારે એને ખાલી એ સાંભળી લે છે એમ નથી કહેતા, એને આનંદના અશ્રુ આવી જાય છે. હવે આ એક વાત દ્રષ્ટાંતમાં તો એક અબુધ માણસની વાત લીધી. કેવો માણસ લીધો છે? મલેચ્છ. મલેચ્છ માણસ જે કાંઈ સમજતો નથી, ગમાર જેને આપણે કહીએ, કાંઈ ઓછું સમજે છે, એને પણ જ્યારે બ્રાહ્મણ એને સ્વસ્તિ શબ્દ કહે છે ત્યારે આનંદ અશ્રુથી એની આખી પરિસ્થિતિ ભાવોની કેવી થઈ જાય છે એ ખાલી બાહ્ય ચેષ્ટાથી બતાવે છે. અહીં સિદ્ધાંતમાં એ ઉતારવું છે કે શ્રી ગુરુ જ્યારે શાશ્વત કલ્યાણનો પરમાર્થનો ઉપદેશ આપે છે ત્યારે જીજ્ઞાસુ જીવની પરિસ્થિતિ એવી થાય છે ખરી, આટલું વિચારવાનું. જે જે સામો બ્રાહ્મણ એની ભાવના જોઈને એને ઉપકારી સમજે છે, શું સમજે છે, મારા મારો આટલો ઉપકારી વાંચે છે, ઉપકાર વાંચુ છે, મારો બલવંત સાંઈનો વાંચા કરનાર છે, એ તો મારો ઉપકારી છે. તો એ તો એક શબ્દ થયો, પણ શ્રી ગુરુ તો એવા છે કે જેના ઉપદેશમાં અવિનાશી કલ્યાણ થાય જ થાય એવું નિમિત્તત્વ રહેલું છે. મંગલ જીવને માંગલિક ઉપદેશ છે. શ્રી ગુરુનો ઉપદેશ કેવો છે? માંગલિક ઉપદેશ છે. પોતાનું શાશ્વત મંગળ ઈચ્છતા એવા શ્રી ગુરુનો ઉપકાર એ રીતે જીવને આવે છે. આ એક કુદરતી પરિસ્થિતિ છે. દ્રષ્ટાંતમાં તો સાવ અબૂધ માણસ લીધો છે આચાર્ય મહારાજે, પણ જીવ છે ને એ, તે ભલે ઓછું સમજે છે પણ છે તો જીવ ને. તો એ જીવને એમ લાગે છે કે અરે આવા આવા મારા પ્રત્યે જેને કાંઈ લેવા દેવા નથી, હું ઓળખતો નથી, સંબંધ નથી, કાંઈ કારણ નથી, ને મારું આટલું બધું કલ્યાણ ઈચ્છે છે, તો એને અર્શાસ્ત્રો આવી જાય છે. તો જે નિષ્પ્રભ ગુરુ છે એનો ઉપદેશ સાંભળતા એમના ઉપકાર પ્રત્યે એ પ્રકારની લાગણી ઉભરાઈને આવે છે જિજ્ઞાસુ જીવને, એટલું વિચારવાનું. એ કુદરતી પરિસ્થિતિ છે. જો આવી કુદરતી પરિસ્થિતિ થાય તો એ જીવને એ ઉપદેશ પરિણમવાની યોગ્યતા તત્કાળ જન્મે છે. જેને આપણે પાત્રતા કહીએ છીએ એવી પાત્રતા તત્કાળ જન્મે છે. શું કહે છે કે એને આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય છે એવો તે મળે જ. એ સ્વસ્તિ શબ્દનો અર્થ સમજી જાય છે. એવી રીતે વ્યવહારી જન પણ જે ભલે આત્માથી અજ્ઞાન છે, પોતાના સ્વરૂપથી જે અજ્ઞાન છે વ્યવહારી જન એટલે સંસારી જન, પણ આત્મા એવો શબ્દ કહેવામાં આવતા જેવો આત્મા શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતા મેંઢાની જેમ આંખો ફાડીને ટગ ટગ જોઈ જ રહે છે. શું કીધું? આ જીવ અનાદિથી પોતાના સ્વરૂપથી અજ્ઞાત છે, અજાણ્યો છે. તો શ્રી ગુરુ આત્મા સમજાવે છે ત્યારે એને આત્મા સમજવામાં આત્મા શબ્દ કહેતા આત્મા પદાર્થ એના જ્ઞાનમાં આવતો નથી. આત્મા શબ્દ સાંભળે છે પણ આત્મા એવો પદાર્થ એના જ્ઞાનમાં આવતો નથી. જેમ સાકર શબ્દ કહે તો સાકર પદાર્થ જ્ઞાનમાં આવે. કોઈ શબ્દનો વાચ્યભૂત પદાર્થ હોય એ વાચક શબ્દથી સીધો જ્ઞાનમાં આવે છે, પણ એ જાણીતો પદાર્થ હોય તો જ્ઞાનમાં આવે છે. અજાણ્યા પદાર્થનું કોઈ નામ લઈએ તો એ જ્ઞાનમાં ન આવે. એમ આત્મા શબ્દ કહે તો જ્ઞાનમાં આત્મા આવે નહીં. આપણે એ ફરિયાદ કરીએ છીએ કે બીજા પદાર્થો તો અમે જાણ્યા છે, ખબર છે, એટલે અમને અંશ ઉપરથી અંશીનું જ્ઞાન થાય છે. કાચનો જગ ફૂટી ગયો હોય અને એનો એક ટુકડો આંગણામાંથી હાથમાં આવે એટલે બહારથી આવનારને ખબર પડે કે આપણા ઘરમાં આ કાચનું વાસણ ફૂટી ગયું છે, એનો ટુકડો અહીંયા પડ્યો છે એમ બતાવે છે કે વાસણ ફૂટી ગયું છે, બીજા ટુકડા ક્યાંક ફેંકી દીધા છે, આ અહીંયા રહી ગયો છે. એમ જ્ઞાનતે આત્મા એમ કહેતા આત્મા નથી સમજાતો, કેમ કે અમે આત્મા જાણ્યો નથી, અમને આત્માની ખબર નથી. પેલા કાચના વાસણની તો ખબર હતી, પણ આની ખબર નથી. ખબર નથી એનો કાંઈ વાંધો નથી, પણ ખબર નથી એને તને જિજ્ઞાસા કેટલી છે? જો જિજ્ઞાસા ન હોય તો એનો તો જરૂર વાંધો છે. તને આત્માની ખબર નથી એનો વાંધો નથી, પણ તને આત્માની ખબર નથી ને આત્મા કહેનારા મળ્યા તો પછી તને કેટલી જિજ્ઞાસા ન થઈ એનો જરૂર વાંધો છે. આ એ વાત મૂકી છે આચાર્ય મહારાજે. સમયસારનો પ્રારંભ છે ને, જુઓ પાત્રતાની વાત ઇનડાયરેક્ટલી જેને કહેવાય, લાક્ષણિક પદ્ધતિથી આડકતરી રીતે આવે છે પાછી ક્યાંક ક્યાંક. એની જિજ્ઞાસા લીધી છે. હા, ગુરુદેવ એના ઉપર બહુ લંબાડતા હો આ જિજ્ઞાસા, કેમ કે આવી વાત ક્યાંક જ ખૂબ જગ્યાએ મૂકી છે એ અમૃતચંદ્રાચાર્ય ટીકા કરે. શું ગુરુદેવ આમાંથી ઘણું કાઢતા, જિજ્ઞાસા શું ચીજ છે, કિંમતીમાં કિંમતી વસ્તુ એનો પત્તો ન લાગતો હોય, 25 વર્ષનો જવાન દીકરાને કોઈ અપહરણ કરીને ઉઠાવી ગયો હોય ત્યારે બને છે કે નહીં? હે, પછી એની માં ઘરે લાડવા ખાતી છે, મગાવો ગાંઠિયા પેંડા ખાઈએ એમ છે, એને ક્યાં હક પડે નહીં, એને રાત્રે ઊંઘાવે કોઈ એમ કે ભાઈ અમારે ત્યાં જરા બહુ સારો પ્રસંગ છે, ગીત ગવાય છે, જરાક આવો ને તમે. ભાઈ સારું, કેદમાં પીડ્યા નહી, જેલમાં નાયખા છે. છોકરાને જેલમાં નાખ્યો હોય તો ઘરે ઘરે ન ખાય, કઈ ઘરમાં મીઠાઈ લાવવી નહીં. શું કે ઘરમાં કોઈ સારી ચીજ ખાવા માટે આનંદ થાય એવો કોઈ પ્રસંગ ઉપજાવવાની ના પાડે, પાડે કે નહીં? એ જિજ્ઞાસાનો વિષય ગુરુદેવ બહુ લીધો છે. આવા પ્રવચનો જયારે આવે છે ત્યારે એ પ્રવચનો બધા જાણવા જેવા, મુમુક્ષ સમજવા જેવા આવે છે. એવી કોઈ અપૂર્વ જિજ્ઞાસામાં જીવે આવવું જોઈએ કે જે જિજ્ઞાસાની પૂર્તિ ન થાય. શું જિજ્ઞાસાની પૂર્તિ ક્યારે થાય છે? જ્ઞાનમાં સ્વરૂપ પ્રતિભાસે ત્યારે. પહેલી વહેલી જિજ્ઞાસાની પૂર્તિ ક્યારે થાય છે? જે વિષય પ્રશ્નચિહ્નમાં છે એ પ્રશ્ન ત્યાં પૂરો થાય છે. આત્મા કેવો છે, મારો સ્વરૂપ કેવું છે, કે જેવું જ્ઞાનમાં સિદ્ધે સીધું પ્રતિભાસિત થયું એવું છે, બસ પછી એની જિજ્ઞાસા નથી. પછી એ રુચિનો વિષય થઈ જાય છે. જે અપૂર્વ જિજ્ઞાસાનો વિષય હતો તે અપૂર્વ રુચિનો વિષય થાય છે, અને પછી એ રુચિની પુષ્ટિ થાય છે, પછી એ પ્રક્રિયા શરૂ થાય છે, સ્ટેજ બદલાઈ જાય છે. અહીંયા એ વાત છે કે એવી રીતે વ્યવહારી જન પણ આગળ જુદો એ દ્રષ્ટાંત લીધો. હવે દ્રષ્ટાંત એટલે સિદ્ધાંત કહે છે કે આત્મા એવો શબ્દ કહેવામાં આવતા જેવો આત્મા શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી પોતે રહિત હોવાથી કાંઈ પણ નહીં સમજતા મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ રહે છે. આ સ્થિતિમાં એની જિજ્ઞાસા આવવી જોઈએ. જ્યાં સુધી જિજ્ઞાસાની પૂર્તિ ન થાય ત્યાં સુધી ચેન પડે નહીં, એટલે કે સ્વરૂપ નિશ્ચય ન થાય ત્યાં સુધી ચેન પડે નહીં, એવી સ્વરૂપની ખોજ ચાલવી જોઈએ. એ 25 વર્ષના દીકરા કરતા વધારે મૂલ્યવાન ચીજ છે, એની બધી ફિકર કરે. 25 વર્ષનો દીકરો કાંઈ નાનો બગલો નથી, પણ છતાંય ઝીણી ઝીણી બાબતમાં એને ક્યાંય તકલીફ પડે નહીં, એને ક્યાંય પ્રતિકૂળતા પડે નહીં, એ ક્યાંય મુશ્કેલીમાં આવે નહીં, એને ક્યાંય દુઃખ પહોંચે નહીં. ભાવ તો બધો અભિપ્રાયમાં તો પડ્યો છે કે નહીં? આત્માની એથી અનંત ગુણી સંભાળ લેવાની તમન્ના જ્યારે ઊભી થાય ત્યારે પાત્રતા હજી તો જન્મે છે, અને જ્યાં સુધી એ પાત્રતા ન જન્મે ત્યાં સુધી શાસ્ત્ર વાંચવાથી કે વ્યાખ્યાન સાંભળવાથી કે આત્મા સમજાઈ જાય એ વાતમાં કાંઈ માલ નથી. એટલે એમાંથી એટલો ભાવ કાઢ્યો છે, જિજ્ઞાસુ કોણ કેવું હોય, આંખોનું મટકું ન મારે. જેમ પેલો સમજતો નથી તો આંખોનું મટકું ન મારે એનો શું છે કે એ નિરાંત લેતો નથી, એને નિરાંત વળતી નથી એમ છે. તમામ જ્ઞાનીઓની આ પૂર્વ ભૂમિકા છે. ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવે ભલે આ વાત 900 વર્ષ પહેલાં કે 1000 વર્ષ પહેલાં કરી હોય, પણ એ પોતાની વાત કરી છે. એટલું જ નહીં, જે જે જ્ઞાનીઓ થયા, અજ્ઞાનીમાંથી જે જે જ્ઞાનીઓ થયા, એ બધા જ્ઞાનીઓની વાત કરી છે. આ જ પરિસ્થિતિમાં આવે છે, કોઈ બીજી પરિસ્થિતિમાં પામી ગયા છે એવી પરિસ્થિતિ છે. પણ જ્યારે વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી હવે દૂસરી ગુરુની વાત કરે છે. ગુરુ કેવા છે? કે જે વ્યવહાર પણ સારી રીતે જાણે છે ને પરમાર્થ પણ સારી રીતે જાણે છે. માર્ગ એટલે ઉપાય, વ્યવહારિક ઉપાય પણ બહુ સારી રીતે જાણે છે અને પારમાર્થિક ઉપાય પણ બહુ સારી રીતે જાણે છે. એવા માર્ગ પર સમ્યજ્ઞાન રૂપી મહારથને ચલાવનાર છે. ઉપાય છે એના ઉપર સમ્યજ્ઞાન રૂપી મહારથને ચલાવે છે એવું વિચિક્ષણ જ્ઞાન છે આચાર્યોનું, શ્રી ગુરુનું. જે મોક્ષ માર્ગના નેતા હોય છે, મોક્ષ માર્ગના નાયક હોય છે, એ વ્યવહારના પણ વિચિક્ષણ હોય છે અને પરમાર્થના પણ વિચિક્ષણ હોય છે. એવું નથી કે પરમાર્થ જાણે છે ને વ્યવહારની બાબતમાં હાવ કાંઈ સમજતા નથી, એવું નથી. બરાબર વ્યવહાર પણ બરાબર સમજે છે અને પરમાર્થ પણ બરાબર સમજે છે. અહીંયા કેટલાક ભૂલ કરે છે કે જ્ઞાની હોય ને આત્માને ખબર પડે, જ્ઞાનીને આત્માની ખબર પડે પણ વ્યવહારમાં તો એની ભૂલ થાય, એવું વિચારવા યોગ્ય નથી. એ સ્વચ્છંદ છે, જીવનો એ સ્વચ્છંદ છે કે જે પોતાથી આગળ છે એનું જજમેન્ટ પણ પોતે લખે છે. પોતે તો હજી અપરાધી છે, એની પાસે પોતાનું સ્થાન શું છે? અપરાધવાળું છે. અપરાધી નિર્દોષનું જજમેન્ટ લખે છે, ઠીક? કેવી ઉલટી ગંગા. એટલે એને જ્ઞાનનો એ પસંદ કર્યો છે. મહાદોષ પછંદ છે, એ મહાદોષ છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. શું લીધું છે? અનાદિનો આ સ્વચ્છંદ છે, આ દોષ જીવનો નવો ઉત્પન્ન થયો નથી, અનાદિથી ચાલુ જ છે. જો જીવ સત્સંગ રોકે તો મોક્ષ પામે, મોક્ષ પામે એમ કે છો, સમ્યક દર્શન પામે એમ નહીં, મોક્ષ પામે. પાયમાં એમ અનંત કઈ ભાગ્યું જેને નિર્દોષ, નિર્દોષ જિનેશ્વર પરમાત્માએ એમ ભાખ્યું છે દિવ્ય ધ્વનિમાં કે આ જ રીતે સ્વચ્છંદ રોકીને અનંત પાયમાં છે, જે રોકે એ પામે. આમાં કોઈના માટે અમારે બાદ કાઢવાનો પ્રશ્ન નથી. કહે છે કે જ્યારે વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્ય જ્ઞાન રૂપી મહારથને ચલાવનાર, કેવા લીધા છે આચાર્યને, કેવા લીધા છે ચલાવનાર સારથી સમાન, હું સમ્ય જ્ઞાન રૂપી મહારથને કઈ બાજુ ચલાવવો, ક્યાં કેટલો વળાંક આપવો, ક્યાં સીધું જવું, એવા કોઈ અન્ય કોઈ આચાર્ય, કાં તો એ આચાર્ય છે અથવા તો આત્મા શબ્દ કહેનાર, પોતે જ વ્યવહાર માર્ગમાં રહીને દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે, એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે. એ શબ્દનો અર્થ નથી સમજતો, એને અર્થ સમજાવે છે. વ્યવહાર પરમાર્થ પથ પ્રસ્થાપિત સમ્યક બોધ મહારથ રથિના અન્યેન તેને વવા વ્યવહાર પ્રથમ આસ્થાય દર્શન જ્ઞાન ચારિત્રાણી ઇતિ આત્મા ઇતિ આત્મપદસ્ય અભિધેયમ પ્રતિપાદ્યતે, એમ કરીને લખ્યું છે. આચાર્ય હોય અથવા કોઈ બીજા હોય, એમ શું અથવા તો આત્મ શબ્દ કહેનાર પોતે કોઈ હોય જે વ્યવહાર માર્ગમાં રહીને વ્યવહાર માર્ગમાં આવે છે, જ્યારે આત્માને સમજાવે છે ત્યારે સમજાવનાર અને સમજનાર વચ્ચેનો એક વ્યવહાર છે. જ્યારે સ્વરૂપમાં લીન છે ત્યારે વ્યવહાર નથી, ત્યારે એ પરમાર્થ માર્ગમાં પ્રવર્તી રહ્યા છે. જ્યારે બીજાને આત્મા સમજાવે છે ત્યારે એ વ્યવહાર પથમાં આવે છે, વ્યવહાર માર્ગમાં આવે છે, તીર્થની પ્રવૃત્તિ કરે છે, તીર્થની પ્રવૃત્તિ કરે છે એમ કહો, ધર્મની પ્રભાવના કરે છે એમ કહો, અને એ ધર્મની પ્રભાવના હંમેશા વાત્સલ્યયુક્ત હોય છે. કેવી હોય છે? વાત્સલ્યયુક્ત જ હોય છે. પ્રભાવના અને વાત્સલ્ય બે અંગ જુદા જુદા પડતા નથી, સાથે જ રહે છે, અખંડ છે. એ વિષય આપણા સમાજની અંદર જરા વધારે આવશ્યક છે. વાત્સલ્ય અને પભાવનાનો વિષય વિશેષ આવશ્યક છે. એટલે અહીંયા પણ આચાર્ય પોતે વ્યવહાર પથમાં આવે છે. જુઓ તો ખરા,
વાત્સલ્ય ન હોય ત્યાં પ્રભાવના હોતી જ નથી.
કેવી રીતે થાય? વાત્સલ્ય ન હોય અને પ્રભાવના થાય એવું તો કોઈ દિવસ બને નહીં. જેને આવવું હોય એ આવે, ન આવવું હોય તો એના ઘરે રહીએ, અગવડ સગવડ વેઠવાની તૈયારી હોય આવે, નહીતર કાંઈ નહીં. એમ ચાલે? પછી ઘરે વેવાય આવે ત્યારે એમ ન કરે, જમાઈ આવે ત્યારે એમ કરે, અગવડ સગવડ વેઠવી હોય તો આવવું, અમારે તો આમ છે ભાઈ, તમારે પોસાય તો આવજો, ન પોસાય તો નહીં આવતા. આવે કોઈ? સગવડ હોય તો ન આવે, અગવડ હોય તો ન આવે, પણ સગવડ હોય તો ન આવે. તો એના માટે તો એનો આદર સત્કાર વાત્સલ્ય ભાવના એ બધો પ્રકાર એવો સુમેળ વાળો હોવો જોઈએ કે જે ન આવતો હોય પણ એને આવવાનું મન થાય, અને આવે તો ત્યાંથી એને જવાનું મન થાય નહીં, એમ હોવું જોઈએ. સામાનું કલ્યાણ ઈચ્છવાની ભાવના, બહુ લોકોત્તર ગુણ છે, આ લૌકિક ગુણ નથી. જૈન દર્શનમાં સમ્યક દ્રષ્ટિના આઠ અંગમાં વાત્સલ્ય અને પ્રભાવના નામના છેલ્લા બે અંગ લીધા છે, તો એ લોકોત્તર ગુણ લીધા છે, લૌકિક ગુણ નથી લીધા. લોકોત્તર માર્ગમાં આવેલાના એ ગુણ છે, એટલે એને એના પ્રત્યે લૌકિક વ્યવહારથી કોઈ વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર, લોકોત્તરનો અર્થ શું, લૌકિક પ્રકારથી કોઈ વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર હોવો જોઈએ. એ બધા પ્રકરણ નિરાંતે લેવા જેવા છે, એવો વિષય છે. શું કહે છે, આચાર્યોને એ વિકલ્પ આવે છે. ફુગાનીજીએ શું લખ્યું કે જ્યારે કોઈ માણસ પરદેશમાં જાય, પરદેશની કોઈ ખાવાની ઊંચામાં ઊંચી વાનગી એને ખાવા મળે, ત્યારે ખાતા ખાતા એને કોણ યાદ આવે, એના ઘરવાળા યાદ આવે. મારા કુટુંબમાં પણ બધા છે, અહીંયા હું એકલો છું, બધા હારે હોત તો સારું હતું, બધાને આ ચીજ અહીંયા મળત, કાંઈ નહીં, હવે હું ત્યાં લઈ જઈશ આ ચીજ. અહીંયા મને અમૃતનું નિત્ય ભોજન કરનારા છે, એને સાધર્મ્ય યાદ આવે. એમ ઘરવાળા છે, એમાં સાધર્મ્ય એના ઘરવાળા છે, સીધી વાત તો એ જ છે. એટલે એને સાધર્મ્ય યાદ આવે કે આવા આનંદના સરોવર એ બધા આત્મામાં ભરેલા છે. એ પણ પોતાના આનંદનો સ્વાદ લે એવું હું સિદ્ધાલયમાં જઈશ તો ત્યાં તો કોઈ વાણીનો યોગ નથી. મારું આખરું ધ્યેય તો સિદ્ધાલય છે, ત્યાં તો કોઈ વાણીનો યોગ નથી. માટે અહીંયા વાણીનો યોગ છે તો જાતા જાતા કહેતો તો જાઓ કે આનંદ આ રીતે ઉત્પન્ન થાય છે. પણ એ કહેવાની જે એની રીત છે અને પદ્ધતિ છે એ એકદમ વાત્સલ્યમય હોય છે. અને જીવને કોને પોતાનું કલ્યાણ કરવું નથી, એવું છે કે જૈન કુળમાં જન્મે એને જેનું કલ્યાણ કરવું છે ને બીજાને કલ્યાણ નથી કરવું, એવું છે? કોઈ પણ જીવને પોતાનું કલ્યાણ કરવું છે, જગતમાં ગમે ત્યાં હોય એને પોતાનું કલ્યાણ તો કરવું છે. જો કોઈ પણ જીવને એમ ખબર પડે કે આ મારા કલ્યાણનો ઉપાય છે, આની અંદર માર્ગ તો આ છે, તો એ માર્ગમાં આવ્યા વગર ન સમજાય તો એનું વાત્સલ્ય જોઈને આવે. શું ન સમજાય તો એનું વાત્સલ્ય જોઈને આવે, સમજાશે તો પછી એમ કે છે. શું પણ એને આકર્ષણ થવાનું, એ પગથિયું પગ મૂકવાનું મળે. જોયું નથી આમ તો ના, ઉત્તરાધીન તો જોવાઈ ગયું. ઉત્તરાધીન દર્શો એકાળી બે વિનયની ઘણી વાત લીધી છે, ઉત્તરાધીનમાં વિનયની ઘણી વાત લીધી છે. શું કે છે અહીંયા જુઓ કે પણ જ્યારે વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી, વ્યવહાર અને પરમાર્થ બંને માર્ગ ઉપર પોતાના સમ્યજ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી કે જેના હાથમાં લગામ છે. સારથીના હાથમાં શું હોય છે, લગામ છે, પરિણામની લગામ છે એના હાથમાં. વાત વ્યવહારથી વ્યવહાર પથમાં આવીને કરે કે નિશ્ચયને સમજાવે, પણ પરિણામની લગામ હાથમાં છે. એવા કોઈ સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો આત્મા શબ્દ કહેનાર પોતે જ કોઈ પણ જ્ઞાની પુરુષ, સત્પુરુષ વ્યવહાર માર્ગમાં રહીને, વ્યવહાર માર્ગમાં આવીને રહીને અર્થ કર્યો છે. આસ્થા એ શબ્દનો અર્થ કર્યો છે રહીને. એ વખતે પોતે વ્યવહાર પથમાં આવે છે, બીજાને સમજાવે છે ત્યારે વ્યવહાર પથમાં એ રહેલા છે. વિકલ્પ પૂછો ને, બીજા પણ જગતના સર્વ જીવો એક સમયના પણ અવકાશ રાખ્યા વિના, એક સમયના પણ અનવકાશપણે કલ્યાણના માર્ગને પામો, એ માર્ગના કારણને પામો અને એ કારણના કારણને પણ પામો. આટલી હદ સુધી વાત લીધી છે. એવો નિષ્કારણ કરુણાશીલ વ્યવહાર માર્ગ ઋષભદેવ આદિ તીર્થંકરે પહેલેથી ચોથા આરાના પ્રારંભથી શરૂ કરેલો છે. એટલે કે બધા તીર્થંકરો, પહેલા તીર્થંકર નું નામ એટલા માટે લીધું છે, 430માં લીધું ને, એ એટલા માટે પહેલા છેલ્લાનું ન લીધું, પહેલાનું લીધું, એનું કારણ એ છે કે આ ભૂમિ તળ ઉપર જ્યારથી મોક્ષ માર્ગ શરૂ થયો છે ત્યારે ઋષભદેવ ભગવાને આ રીતે શરૂઆત કરી છે. માટે એ માર્ગે ચાલજો, એ માર્ગને અનુસરજો, એ માર્ગને અનુસરવામાં તમારું કલ્યાણ છે, એને નહીં અનુસરવામાં તમારું અકલ્યાણ છે એમ અવશ્ય જાણવું જોઈએ. કહેનાર પોતે જ વ્યવહાર માર્ગમાં રહીને દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે. હંમેશા જેનામાં દર્શન હોય, જ્ઞાન હોય, ચારિત્ર હોય, પ્રાપ્ત હોય એટલે જેનામાં સદાય હોય એવું જેનું સ્વરૂપ હોય, આ આત્માનું ભેદાત્મક સ્વરૂપ લીધું. વ્યવહાર એટલે શું કહ્યું? આત્મા એ પરમાર્થ અભેદપણે વાત કરી, અને દર્શન આત્માને જ્ઞાન છે, આત્માને દર્શન છે, આત્માને ચારિત્ર છે, એ આત્માનું ભેદાત્મક સ્વરૂપ લીધું. એ વ્યવહાર થઈ ગયો, ભેદ પાડ્યો એટલે વ્યવહાર થયો. એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે. ત્યારે તુરત જ ઉત્પન્ન થતા, જો જ્યારે આત્મા શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે સમજનારને શું થાય છે એમ કે છે. જો આચાર્ય મહારાજે તો બધું લીધું છે, પોતાનો અનુભવ લખ્યો છે ને, અનુભવ ખરેખર તો પોતાનો અનુભવ લખ્યો. ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો ઉછળે છે. સાંભળતા વેત અમે આટલા વર્ષથી સાંભળી છે, અમને કાંઈ હજી ખબર પડતી નથી એમ નથી, તરત જ જો તરત શબ્દ વાપરો છો તો સમજાવે છે ત્યારે તુરત જ પાત્ર જીવ લીધો છે ને, એટલે એને તરત જ એમ અસર થઈ એમ કહે છે. બોધ તરત જ એને પ્રાપ્ત થયો, વાર ન લાગે. સુગાની જે યાદ આવે એવું છે ને, પ્રતિપાદ્ય તે તદા સદ્ય, સદ્ય શબ્દ લીધો છે સંસ્કૃતમાં, સદ્ય એટલે તરત જ, શીઘ્ર, અત્યારે એને સદ્ય કહે છે. સદ્ય એવ અદ્ય અમંદ આનંદ તરંગ સુંદર સુંદર બંધુર બોધ તરંગ પ્રતિપાદ્ય તે એવ, એને જ્યારે અર્થ સમજાવવામાં આવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો, જ્ઞાન તરંગો ઉછળવા લાગે છે. ઓહો, મારો આત્મા આવો છે, મારું સ્વરૂપ આવું છે, જે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ છે. પહેલી ગાથાના ટીકામાં એ નાખ્યું છે ને કે પોતાના આત્મામાં અને સાંભળનારના આત્મામાં સિદ્ધ પદ સ્થાપીને, સિદ્ધ પણ સ્થાપીને આ ટીકા કહેવામાં આવે છે. અને એમ સ્થાપવું એ અરિહંત પ્રવચનનો અવયવ છે, શું કહ્યું એ પ્રકાર છે તે ભગવાન અરિહંત દેવ ના પ્રવચન નો અંશ એ છે કે સામે વાળાના આત્મામાં સિદ્ધ ભગવાનને સ્થાપવા અને પોતાના આત્મામાં પણ સિદ્ધ પદને સ્થાપવા અને છે એને સ્થાપવું છે, નથી એને સ્થાપવું નથી, કલ્પના કરીને નહીં, વસ્તુ સ્થિતિ પણ એમ જ છે. ત્યારે અત્યંત આનંદથી આનંદ ઉભરાઈ ગયો એમ કે છે સાંભળનારને, આનંદનો ઉછાળો આવે છે, ઓહો આમ છે, ઉછળી જાય છે. સંભળાવનાર કેવા અને સાંભળનાર પણ કેવા છે. સંભળાવનાર આત્મા એ રીતે સંભળાવે છે, એવી રીતે સંભળાવે છે કે આત્મભાવમાં આવીને સંભળાવે છે. એનો જીવંત દ્રષ્ટાંત આપણા ગુરુદેવ છે કે આત્માને કેવી રીતે સંભળાવતા. બહુ ધ્યાનથી આત્માને સાંભળવા જેવો એ વિષય હતો, પ્રસંગ હતો. આ આત્મા છે એમ કે તો આત્મભાવમાં આવે પહેલા પોતે શરૂ જ્યારથી કહે કે આ આત્મા છે ત્યાં તો એ આત્મભાવમાં આવે. જ્ઞાનાનંદ નિત્યાનંદ નિર્મળાનંદ એમ કરીને જ્ઞાનના તેજનું નૂરનું પૂર ભરેલું છે અંદર, એવો આત્મા છે એમ પહેલા થાપે, પછી જે અધિકાર હોય એનો વિષય લે. એ વિષય આત્માને અનુકૂળ હોય તો એનો પ્રગટ ભાવ લઈએ, પ્રતિકૂળ હોય તો એના અભાવરૂપ ભાવ લઈએ, એમ કરીને સદભાવથી અભાવથી પછી એ વિષય ચાલે. તો કે તો કહેનાર કેવી રીતે કે છે કે સાંભળનારને સુંદર આનંદ, અત્યંત આનંદ ઉછળે અંદરમાં, એની રુચિને પોષણ મળે એ વખતે, આત્મરુચિને, આત્માર્થી જન હોય તો એની આત્મરુચિને પોષણ મળે, પુષ્ટ થાય. એવા સુંદર બૌદ્ધ તરંગો, એટલે જ્ઞાનના તરંગો ઉછળે છે, આનંદના તરંગો ઉછળે છે, એવું તે વ્યવહારી જન. અમારા શાંતિભાઈ કહેતા, શાંતિભાઈ કહેતા, ગુરુદેવનું વ્યાખ્યાન કોઈ વાર સાંભળીએ કોઈક વાર તો રૂમાડા ઉભા થઈ જાય છે. રુચિવાળા જોઈએ, રુચિ સારી સમજ, સૂક્ષ્મ ગાઢગમ એટલો ઓછો વધારે હોય એનો સવાલ નથી. આમાં રુચિ કેટલી છે એ સવાલ છે. બહુ સૂક્ષ્મ વિષય હોય એટલો ઉપયોગ ન ચાલે, ઘણાનો એટલો ઉપયોગ ન ચાલે, સૂક્ષ્મ વિષયને ગ્રહણ કરે છે. પણ એની રુચિ એ વખતે કામ કરે અવ્યક્તપણે, એને અવ્યક્ત રુચિ કહે છે. જે પોતાને સમજાયને રુચિ થાય એને વ્યક્ત રુચિ કહે છે. ન સમજાય છતાં આત્મા એના વાઇબ્રેશન જાણે ઝીલે છે, કેનારના તરંગોને ઝીલે છે, તો એને રૂમાડા ઉભા થાય રુચિનું કારણ. પછી પ્રશ્ન કરે આને આને કેવી રુચિ કરે, કેવી રુચિ, આત્માની રુચિ કે આગળ છે થોડી, પ્રશ્ન અમારે કરતા ચાલે. આને કેવી રુચિ કરવી, હજી થોડીક રુચિ આથી વધારે આગળ આ રુચિ છે, પણ આથી થોડી શું કે આ તો અવ્યક્ત રુચિ છે. જે વ્યક્ત રુચિ છે એ થોડીક આથી આગળનો વિષય છે. અને એ વિષય એવો છે કે એવો આત્મા રુચે, વ્યક્ત રુચિમાં આત્મા રુચે, એ આત્માનો તો અનુભવ થયા વિના અવ્યક્ત રુચિમાં શું છે કે પાછા બીજા સંયોગોની વચ્ચે જીવ આવે છે ત્યારે વળી પાછા બીજા સંસ્કારો જીવતો થઈ જાય છે, એટલે પાછી રુચિનો પ્રતિપક્ષભૂત વિષય છે જેને અનાત્મ રુચિ કહે, રાગની રુચિ કહે, ખુદની રુચિ કહે, સંયોગની રુચિ કહે, એવી રુચિમાં પાછો જીવ પરિણમાય છે. એ રુચિ બહુ ટકતી નથી, એ રુચિ બહુ કોઈ જીવને બહુ અત્યંત રૂચિ થઈ જાય, સંસ્કાર પડી જાય તો પડી જાય, પણ એને ખબર નથી હોતી એ વખતે, એને ખબર નથી હોતી કે આત્માના સંસ્કાર પીડ્યા છે કે નથી પીડ્યા, પણ ખબર ન હોય એટલે કામ ન થાય એવું કાંઈ નથી. પછી એ સંસ્કાર પાછા ઉગ્યા વગર, એટલે રુચિ છે એ બહુ મહત્વનો ફેક્ટર છે મોમુક્ષની ભૂમિકા. એટલે અહીંયા એવી વાત લીધી છે, અહીંયા કંઈ એને આત્માનો આનંદ આવી ગયો એમ નથી કહેવું. બોધ તરંગો ઉછળે છે એટલે એને જ્ઞાન થઈ ગયું એમ નથી કહેવું, પણ એની રુચિ, રુચિ ઘણું કામ કરવા લાગી, એકદમ રુચિ છે એ ઘણું કામ કરવા લાગી, આત્મરુચિ પ્રગટ થઈ ગઈ. પાત્રતામાં છે, અને પાત્રતામાં રુચિમાં, રુચિની પરિસ્થિતિમાં એ આત્માને સાંભળે છે. રુચિમાં, આત્મરુચિમાં ઉભો રહીને આત્માને સાંભળે છે, અને એ આત્માને સાંભળવાની યથાયોગ્ય ભૂમિકા છે. એ સિવાય આત્માને સાંભળવાની યથાયોગ્ય ભૂમિકા નથી. એવો ભાવ ન હોય તો એ આત્માને સાંભળવાની યથાયોગ્ય ભૂમિકા નથી. કોઈ કહેનાર ભલે ને તીર્થંકર હોય કે ગમે તેવા સમર્થ આચાર્ય કે જ્ઞાની પુરુષ હોય, પણ એ તો એનો એ આત્મભાવમાં આવે એનો લાભ એમને છે, સાંભળનારને તો પોતાના ભાવનો લાભ છે જો રુચિમાં આવે તો. રુચિ છે એ લુબ્રિકેશન કરતા હોય તે એને ઉપમા આપવા જેવી છે કે એ પુરુષાર્થનું પ્રી સ્ટેજ છે. ઉલ્લાસિત વીર્યથી તત્વ શ્રવણ કરવું, આત્મતત્વનું શ્રવણ કરવું તો ઉલ્લાસિત વીર્યથી કરવું, અથવા જેની ઘણી આતુરતા હોય, જેની ઘણી આતુરતા હોય એ ચીજ મળે તો કેવો હર્ષ થાય, એમ આત્માને શોધતો હોય, ઘણો પરિશ્રમ હોય જેનો શોધવા માટેનો, અને અત્યંત પરિશ્રમ કર્યા પછી એને દેખાડનાર કોઈ મળે, અને ત્યારે એને જે રૂચે એની અંદર એની મુમુક્ષુની ભૂમિકામાં આગળ વધવાની પરિસ્થિતિ, અંતરંગમાં આગળ વધવાની પરિસ્થિતિ ઊભી થાય. એ જીવ સમ્યક દર્શન સમીપ એકાદું ડગલું પણ આગળ વધી શકે છે, બાકી બીજો કોઈ ઉપાય નથી. આત્મની ગાથામાં જાદુ તો એ નીકળે છે, ભૂમિકાનો વિષય વધારે નીકળે છે. આત્માનું શાશ્વત કલ્યાણ થાય એવો પ્રસંગ છે. આ સમયસાર જેવું માન પરમાગમ અત્યારે વિદ્યમાન રહી ગયું, આમ તો ગુરુદેવે ઉપકાર માન્યો શ્રીમદજીનો, પરમશ્રુત પ્રભાવક મંડળનું પ્રકાશન હતું ને ગુરુદેવના હાથમાં આવ્યું, એ પરમશ્રુત પ્રભાવક મંડળ કે જે સંસ્થાની સ્થાપના પોતે પોતાની હયાતીમાં કરેલી અને સાત શાસ્ત્રોનું પ્રકાશન ચાલુ કરાવેલું, એમાં સમયસાર નું પ્રકાશન થયું. ત્યારે કઈ ગુજરાતી નહોતું થયું, તો ઢુંઢારીમાં હતું, તે બહુ તો હિન્દીમાં કહ્યું હશે. એ પ્રકાશન હાથમાં આવ્યું, આ શાસ્ત્ર મારા હાથમાં કેમ આવ્યું, આવું મહાન શાસ્ત્રોનો મને યોગ કેમ થયો, નક્કી મારું શાશ્વત કલ્યાણ થવાનું છે. આ ભાવની સામે ઉભો થાય કેટલો હર્ષ આવે, એને 5-25 લાખ મળે તો એને અંદરમાં શું શું થવા માંડે છે. પણ અહીંયા કહે છે કે શાશ્વત કલ્યાણ થાય. કેવું શાશ્વત કલ્યાણ થાય? ઓલામાં તો હજી દીનતા છે, આમાં કોઈની દીનતા થવાની નથી. ત્રણ લોકનો નાથ થઈ જાય, એને એ પ્રકારનો ભાવ આવે એ સ્વભાવગત છે. એ એકદમ સ્વભાવગત છે એ વસ્તુ, એ રોકી રોકી શકાય નહીં. યથાર્થતામાં તો એમ જ હોય, અયથાર્થતામાં ભલે ગમે તેમ હોય, પણ યથાર્થતામાં તો એમ જ હોય, બીજી રીતે હોય શકે નહીં. ખરી વાત એ છે કે જીવને પોતાને કેટલી ગરજ થઈ છે, એને કિંમત સમજાણી છે કેટલી, ને ગરજ થઈ છે કેટલી, એના ઉપર બધો આધાર છે પાત્રતાનો. જ્યાં સુધી જીવ ગરજુ થઈને સાંભળતો નથી, નાની ગરજુ થાય છે. જો ને તીર્થંકરની સભામાં સૌધર્મ ઇન્દ્ર ગલુડિયાની જેમ આવે છે, એનો અર્થ શું છે? ભગવાનની વાણીની ગરજ છે, સાંભળવાની એને ગરજ છે. આત્મા એમણે તો જોયો છે કે ભલે જોયો હોય પણ હજી આગળ ચાલવાનું બાકી છે, અને એ આગળ ચાલવા માટે ભગવાનની વાણીનો યોગ મળ્યો છે, આત્મસંસ્કારોને ઝીલે છે, પોતાના આત્મરૂચિને પોષણ આપે છે, અંદરમાં અચારિત્રના મૂળિયાને બાળવા માંડે છે. ચારિત્રમાં આવી શકતા નથી, દેવનો ભવ છે ને, ચોથા ગુણ સ્થાનથી આગળ જાય નહીં. પણ એ એકાવતારી જે જીવો હોય છે, એ આગળના ભવમાં ચોથા ગુણ સ્થાને હોય તો પણ અચારિત્રના મૂળિયાને બાળે છે, કાપે છે, પછી એને ભાવ ફરતા ચારિત્રમાં આવતા વાર લાગતી નથી. અરે ચારિત્રમાં આવતા વાર લાગતી નથી, એને એ જ ભાવ સિદ્ધિનો ભાવ થઈ જાય છે, તે ચરમ શરીર થઈને ચારિત્રની પૂર્ણતાને પામી જાય છે. ચારિત્ર પામે છે ને, ચારિત્રની પૂર્ણતાને પામી જાય છે. એવી તૈયારી ભૂગર્ભમાં આગલા ભાવમાં કરે છે, એની તૈયારી એ આગલા ભાવમાં ભૂગર્ભમાં રહીને કરે છે. ઘણા ભૂગર્ભમાં રહીને કામ કરે ને, બહુ જોરદાર કામ કરી જાય, આ એવું જોરદાર કામ કરે. બારથી જોનારને એમ લાગે કે હા, મા તો જો ઇન્દ્રએ કપડાં કેવા પહેર્યા, દાગીના કેવા પહેર્યા, આને કાંઈ વૈરાગના ઠેકાણા છે? હે, મોટા રત્નોના મુગટ પહેર્યા છે, અને રત્નોના હારડા પહેર્યા છે, અને વેહ કાઢીને ફરે છે એમ લાગે. શું વેશ કાઢ્યો હોય ને એવું લાગે, વૈરાગી ગયો હોય ને એમ લાગે. વૈરાગ્યનો વિષય જુદો છે, એને એમાં રસ નથી, એમાં એને દુઃખ ભાવ થાય છે. શું થાય છે? દુઃખ ભાવ થાય છે. હા, જયારે એ ગુણસ્થાનનું ઉલ્લંઘન થતું, ઓળંગીને આગળના ગુણસ્થાનમાં આવતા નથી, તો એના એ ગુણસ્થાનમાં હું એમને એમ પડ્યા રહીએ ને છોટિયાની જેમ? તો છોટિયા એમને પડે નાપાસ થયા કરે નિશાળમાં, એમ નથી. નાની હોય મુનિ હોય તેના તે ગુણસ્થાનમાં લાંબો કાળ ઘણો કાળ દેખાય તો પણ અંદરમાં કામ ઘણું કરેલું હોય છે એમ સમજો, ઘણું કામ કરે છે. એવું તે વ્યવહારીજન, તે આત્મા શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. શું? ખાલી શબ્દાર્થ નથી સમજતો, ખાલી ભાવાર્થ નથી સમજતો, નયાર્થ નથી સમજતો, પણ આત્માના રહસ્ય અર્થને સમજી જાય છે. રહસ્યાર્થ પકડે, કેવો ઊંડો છે આત્મા, એનું અગાધ અગાધ જ્ઞાન આદિ સામર્થ્ય કેટલું છે અને કેવું છે, એના રહસ્યને એ પામે છે, એને પ્રતિભાસે છે. જ્ઞાનમાં જેવો છે તેવો પ્રતિભાસે છે, ત્યારે એનો અર્થ સમજી ગયો એમ કહેવાય છે. આનું નામ અર્થ. અર્થ સમજવો એટલે આવો, અર્થ એટલે શબ્દાર્થ સમજી, અનંત ગુણોનું એ કે તે આત્મા એમ નહીં. એ રીતે જગત મલેશના સ્થાને હોવાથી, અને વ્યવહાર નહીં પણ મલેશ ભાષાના સ્થાને હોવાને લીધે, પરમાર્થનો પ્રતિપાદક એટલે કહેનાર હોવાથી, વ્યવહાર નહીં સ્થાપન કરવા યોગ્ય છે. એ રીતે જગત મલેશના સ્થાને છે, જગતના અજ્ઞાની જીવો એ આત્માને પરમાર્થને સમતા નથી. અને સમજાવનાર તીર્થના ચલાવનાર આચાર્યો જ્ઞાનીઓ વ્યવહારના સ્થાને કે મલેશ ભાષાના સ્થાને છે, પણ છતાં એ પરમાર્થના પ્રતિપાદક છે, તેથી તે પ્રકારે વ્યવહારને પણ સ્થાપન કરવા યોગ્ય છે. એ પ્રકારે જ વ્યવહારની સ્થપાય, વ્યવહારના સ્થાનમાં વ્યવહાર એ પ્રકારનો જ હોવા યોગ્ય છે. તેમ બ્રાહ્મણે મલેશ ન થવું, વ્યવહાર સ્થાપવો છતાં બ્રાહ્મણે મલેશ ન થવું, એ વચનથી તે વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. એ છેલ્લો શબ્દ, વ્યવહારો ન અનુસરતવ્યો, એ વાત એમણે છેલ્લી લીધી છે.
ભગવાન